તારીખ 2/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 481 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 393
સ્વરૂપની ભાવનાથી જે જિજ્ઞાસુ છે એટલે પ્રાપ્ત કરવાનો ઈચ્છુક છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે, તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. એ પ્રકારના પરિણામથી, ભાવનાથી એનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. કેમ એમ કહે છે કે જે શુષ્ક જ્ઞાની છે તેનું હૃદય ભીંજાયેલું હતું નથી. એ દ્રવ સ્વરૂપની ને સ્વભાવની વાત કર્યા કરે છે. શુદ્ધ પર્યાયની વાત આવતા એલર્જીક કન્ડિશન જેવું થાય. વળી પર્યાયની વાત ક્યાં આવે? એને એમ કહે છે અહીંયા બેનશ્રી કે તારી ભાવનાનો વિષય તો એ હોવો જોઈએ, સ્વરૂપે શુદ્ધ છો, પર્યાયે અશુદ્ધ છો, તો તારી પર્યાય શુદ્ધિની ભાવના તો હોવી જ જોઈએ ને. નહીતર જ્ઞાનની શુષ્કતા આવ્યા વિના નહીં રહે. અને બીજા એટલે ક્રિયાજડ લોકો છે તે ક્રિયાના પક્ષપાતી થઈ જાય છે. મન વચન કાયાની ક્રિયા, મન વચન કાયાના પર્યાયો છે, જળના પર્યાયો છે, એનો આગ્રહ, એનો દુરાગ્રહ, જેમાં કશાયની ઉત્પત્તિ છે, એ આગ્રહ અને દુરાગ્રહમાં કશાયની ઉત્પત્તિ છે, એ ખબર નથી રહેતી કે આમાં મને નુકસાન થાય છે. ક્રિયાનો આગ્રહ થતા મારા પરિણામમાં કશાય ઉત્પન્ન થઈને, મલિનતા ઉત્પન્ન થઈને દુઃખ ઉત્પન્ન થાય છે, એ નુકસાન છે એની ખબર પડતી નથી. જેમ જળને ખબર પડતી નથી તેમ માટે એને ક્રિયા જળ કીધા છે. જળને લાભ નુકસાન નથી, જળને સુખ દુઃખ નથી. તો જે ક્રિયા જળવાળા છે એને પણ લાભ નુકસાનને સુખ દુઃખની ખબર પડતી નથી. એને ક્રિયા થવી જોઈએ. જ્યાં સુધી ક્રિયા ન થાય ત્યાં સુધી એને પરિણામમાં ચેન ન પડે, એ ગડબડ થાય. શુષ્ક જ્ઞાનીપણું અને ક્રિયાજળપણું એ બંને વિકૃતિ છે એમ કહેવું છે. ધર્મના ક્ષેત્રમાં આવીને ભૂલ કરેલી છે, બે ભૂલેલા છે એમ કહે છે. શુષ્ક જ્ઞાની થઈને આત્માની વાત કરે છે એ પણ ભૂલેલા છે. જેને આત્માને આત્માના પરિણામની ખબર નથી અને બાહ્યક્રિયાનો આગ્રહ છે એ પણ ભૂલેલા છે. બાહ્યક્રિયામાં મન વચન કાયામાં પોતાપણું થઈ ગયું છે, એને કૃપાળુ દેવે અસત અભિમાન કીધું છે. જો મેં આટલી ક્રિયા કરી તો એ જે જળ છે એ તો આત્મામાં નથી, એટલે આત્મામાં એનું અસ્તિત્વ નથી, એટલે એને અસત કહે છે. જળ પદાર્થ તે આત્માની અપેક્ષાએ અસત પદાર્થ છે, કેમ કે આત્મામાં એનું સત નથી, અસ્તિત્વ નથી. સત એટલે અસ્તિત્વ નથી. એનું અહમપણું કરવું તે અસત અભિમાન છે. એટલે જળ ક્રિયા જેને હોય અથવા ક્રિયા ઉપર જેનો આગ્રહ હોય એને અસત અભિમાન ઉત્પન્ન થયા વગર રહેતું નથી. બરાબર છે. ભાવ સહિતની ક્રિયા કેવી? ભાવ સહિતની ક્રિયા. કેવો ભાવ હોય? કે આત્મામાં આત્મભાવ હોય, તેને લઈને મન વચન કાયાની ક્રિયાની ભિન્નતાનો અનુભવ હોય. મેં કરી એમ નહીં, મારી ક્રિયા એમ નહીં, પણ મારાથી ભિન્ન એવી ક્રિયા, એ સાચી ક્રિયા છે. ઠીક. જોકે આત્માની ક્રિયા આત્મા કરે છે, મન વચન કાયાના પરમાણુની ક્રિયા પરમાણુ કરે છે. તત્વાર સૂત્રની અંદર એક સૂત્ર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય. હવે જે લોકો આત્માની ક્રિયાને ન સમજ્યા, એ લોકો એમ સમજ્યા કે જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન કરવું, અને ક્રિયા એટલે મન વચન કાયાથી સંયમ નિયમ પાળીને બરાબર સંયમિત રહેવું. એ બે ક્રિયાથી મોક્ષ, બે ક્રિયા હારે હોય તો મોક્ષ થાય. પણ ખરેખર એમ કહેવા માગતા નથી. આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, અને સ્વસંવેદન જ્ઞાનમય આત્મા સ્વરૂપમાં સ્થિર થવાની ક્રિયા કરે, સ્વરૂપમાં લીન રહેવાની ક્રિયા કરે, ત્યારે એનો મોક્ષ થાય. એ શુક્લ ધ્યાનથી થાય છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનથી થાય છે. એમ જ્ઞાન ક્રિયા છે. આત્માની સ્વરૂપ સ્થિરતારૂપ ક્રિયાને જેવો સમજતા નથી, એ શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માનીને અસત અભિમાન કરે છે. એ જળમાં પોતાપણું કરે છે અને ખબર પડતી નથી કે આ મને નુકસાન થાય છે, માટે જળને ખબર પડતી નથી, એમ આને પણ ખબર પડતી નથી, માટે એ ક્રિયાને જળ ક્રિયા કહેવામાં આવે છે. એ બહુ મોટી ભૂલ છે. અનાદિથી જે ભિન્ન ભિન્ન જળ પરમાણુ સાથે આત્માએ એકત્વ કરીને પોતાપણું કરીને સંસારમાં પરિભ્રમણ કર્યું છે, એનાથી ભિન્ન પડવાને બદલે ધર્મના નામે એનાથી એકત્વ કર્યું, ક્રિયાના બહાને એમાં એકત્વ કર્યું, એટલે તો એનો એ થઈ ગયો, સંસારનો સંસાર રહી ગયો, એની મુક્તિ કદી થતી નથી. એમ છે બે નુકસાનકારક તો બે છે, કોઈને જળ ક્રિયાથી વધારે નુકસાન થાય છે ને કોઈને શુષ્ક જ્ઞાનથી વધારે નુકસાન થાય છે. એનો એવો નિયમ નથી કે આના કરતા આ વધારે ખરાબ. કેમ કે બંને મિથ્યાત્વની અપેક્ષાએ સરખા છે, શુભાશુભની અપેક્ષાએ સરખા નથી. ક્રિયાવાદી છે એને શુભ ભાવ વિશેષ થાય છે, શુષ્ક જ્ઞાનીને અશુભ વિશેષ થાય છે. એ અપેક્ષાએ શુષ્ક જ્ઞાનીને નુકસાન વધારે છે. હવે એમાં એવું છે, આમાં બધા જુદા જુદા પડખા વિચારવા પડે એવું છે, એક પડખેથી આનો ન્યાય થાય એવું નથી. તો આપણે શુભાશુભના પડખેથી લીધું તો એમાં શુષ્ક જ્ઞાની નુકસાનમાં ઊભો છે. હવે એ બંને પ્રકારની વિકૃતિ છોડવા યોગ્ય છે, તો એ વિકૃતિ છોડવામાં જે ક્રિયાવાદી છે વિકૃતિ નહીં છોડી શકે, કેમ કે એણે એમાં ધર્મ માન્યો છે, એણે એમાં ધર્મ માન્યો છે, એટલે જલ્દી નહીં છૂટે, એનો આગ્રહ થઈ ગયો છે. શુષ્ક જ્ઞાની છે એ અશુભમાં આવે છે એટલે ક્યારેક એને લાઈટ થાય છે, આવું ન હોય, આ પ્રકારે કશાય તીવ્ર થાય છે એવું ન બનવું જોઈએ, તો એને છોડવું સહેલું પડે છે. એમાં શું છે કે કસાયની મંદતાને માનતો નથી બહુ. કસાયની મંદતાનો આગ્રહ ક્રિયાવાળાને છે, આને કસાયની મંદતાનો આગ્રહ નથી, બાહ્ય ક્રિયાનો આગ્રહ નથી. અને તો કે હું તો આત્મામાં જ છું, હું તો આત્મામાં જ છું. પછી ભલે હોય અશુભ ભાવમાં, હોય અશુભ ભાવમાં, ને કહે કે હું આત્મામાં છું, પણ એને ક્યારેક લાઈટ થઈ જાય છે. એ શક્યતા વધારે છે. કેમ કે મંદ કષાય કરતાં તીવ્ર કષાયમાં આકુળતા વધારે છે, અને આકુળતા વધારે હોય એટલે પકડાય, મંદ આકુળતા ન પકડાય. તો છૂટવાની અપેક્ષા એનો વારો વહેલો આવે, આનો વારો પછી આવે. એમ જુદા જુદા પડખેથી આ પ્રશ્નને વિચારવો જોઈએ અને સમજવો જોઈએ, નહીતર આના કરતા આ પસંદ કરવા જેવું છે એવો ખોટો અભિપ્રાય ઉભો થઈ જશે, અને પસંદ કરવા જેવું એ કંઈ નથી. એટલે એવા દ્રષ્ટિકોણથી કદી ન વિચારવું જોઈએ. એટલે શું થાય છે, કહેવા તો એમ માગે છે બેનશ્રી અહીંયા કે જેને આત્માની રુચિ નથી અને યથાર્થ મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ નથી રુચિને કારણે, એવો જીવ વિકૃતપણે કાં તો શુષ્ક જ્ઞાની થશે, કાં એવો જીવ વિકૃતિમાં આવીને જડ ક્રિયાવાળો થશે. એ બંને રસ્તો ચૂકી ગયેલા છે. એટલે ભલું તો એ છે કે આત્માની રુચિ પ્રગટ થવી જોઈએ. ઉલાબેમાં કોઈ પસંદગી કરવાનો સવાલ ઊભો નથી થતો. શું રુચિવાળા જીવને, એટલે આત્માની રુચિવાળા જીવને, એ અધ્યાર છે. આત્માની રુચિવાળા જીવને કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ એવું રહે છે, માત્ર મોક્ષની અભિલાષા રહે છે. એટલે એનું ધ્યેય, એનું લક્ષ્ય પૂર્ણ સુધ્ધિ ઉપર છે, અધૂરી સુધ્ધિ ઉપર નથી. એનું લક્ષ્ય ને ધ્યેય પૂર્ણ સુધ્ધિ ઉપર છે. અને કષાય ઉપશમ છે એટલે મંદ છે એમ નહીં, મંદ રસવાળો છે. કષાય અને કષાય રસ આ બંને જુદા જુદા તત્વો સમજવા, તત્વ દ્રષ્ટિએ. કેમ કે તત્વ દ્રષ્ટિએ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. કષાય અને કષાય રસ બેની સેપરેટ એન્ટિટી ગણવી, એક વસ્તુ નહીં ગણવી. કેમ કે કષાય મંદ હોય અને કષાય રસ તીવ્ર ભર્યો હોય, એનું શું કરો તમે? ઘણી તપશ્ચર્યા કરે ધર્મબુદ્ધિ, ધર્મબુદ્ધિ એ ઘણી તપશ્ચર્યા કરે અને એને બતાવાય નહીં. એવી પ્રકૃતિ હોય, કષાયની પ્રકૃતિ કેવી હોય એને બતાવાય નહીં. એટલે નાનું મોટું કામ ન હોતા એને તરત કે ખબર પડતી નથી આજે કેટલામાં મારે ઉપવાસ છે, ભાન નથી તને તમને લોકોને. તો કષાય તો મંદ કર્યો પણ કષાય રસ તીવ્ર પીડ્યો છે. આ તો દ્રષ્ટાંત છે. પછી કોઈ પણ મંદ કષાયની ક્રિયામાં કષાય રસ તીવ્ર હોઈ શકે છે, જ્યાં માત્ર મોક્ષ અભિલાષ હોતો નથી ત્યાં. અને કષાય તીવ્ર હોય અને કષાય રસ મંદ હોય, ભડકાની જેમ ક્રોધ ઉત્પન્ન થાય ને બીજી સેકન્ડ એને કાંઈ ન હોય, માફી માગી લઈએ ભાઈ સાહેબ મને જરાક અંદરથી પ્રકૃતિ જોર કરી ગઈ પણ મારી કરવા જેવું નહોતું, મને માફ કરી દેજો, એનો રસ તીવ્ર ન હોય. જેને રાગ દ્વેષ મોહ આદિનો રસ તીવ્ર હોય છે એની લાળ લંબાય છે, એ એનું લક્ષણ છે. એ લાંબુ ચાલે, જલ્દી છૂટે નહીં એને. કેમ કે રસ છે એ ચીકણો છે, રસ છે એ ચીકણો છે, અને ચીકણા પરિણામ જલ્દી છૂટે નહીં. એટલે કોઈ પણ પ્રકારના રાગમાં ચીકણા થવું નહીં. સમયસારમાં ભગવાને આ રાગ રસને બંધ તત્વ કહ્યું છે, જેનાથી જીવને આવરણ આવે છે, બંધાય છે, એને તત્વ દ્રષ્ટિએ રાગ રસ એવું નામ આપ્યું છે. રાગોદગાર મહારસે નો પહેલા શ્લોકમાં એ વાત કરી છે. રાગરૂપી મહારસ છે જે જીવને બાંધે છે, બંધ અધિકારનો પહેલો શ્લોક છે, બંધનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે ચીકણા પરિણામકારી ન કરવા, રાગદ્વેષ થાય, કશાય થાય, એ તો સંસારમાં ઊભો છું ને વિતરાગ નથી થયો ત્યાં સુધી તો થયા વિના રહેવાના નથી. પણ પહેલાં એની ચીકાસ તોડવાની છે. રાગ એ દોષ છે અને રાગ રસ તે મોટો દોષ છે. મોટા દોષને નાનો ન ગણવો અને નાના દોષને મોટો ન ગણવો. દર્શનમાં અને ચારિત્રમાં બંને દોષ છે, પણ દર્શનમાં મોટો દોષ છે અને ચારિત્રમાં નાનો દોષ છે. એ નાના મોટા દોષમાં વિપર્યાસ નહીં થવો જોઈએ. કેમ કે એક પણ વિપર્યાસ રહેશે ત્યાં સુધી જ્ઞાન સમ્યક નહીં થાય. કેમ કે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે કે ત્રણેય પ્રકારની વિપરીતતા ન હોય, ભેદાભેદ વિપરીતતા, કારણકારી વિપરીતતા અને સ્વરૂપ વિપરીતતા. એ વિપર્યાસ બધા નાશ પામે, ત્રણેયમાં બધા વિપર્યાસ આવી જાય છે ત્યારે જ્ઞાન સમ્યક થાય, મોક્ષ માર્ગમાં પ્રવેશે. એ પહેલા ન થાય. એટલે કષાયની ઉપશાંતતામાંથી આપણે આ વિષય ચાલે છે. ઉપશમપણું એટલે શું? કે કષાયનું મંદ રસપણું, કષાયનું મંદપણું નહીં પણ કષાયનું મંદ રસપણું. બીજું કે જે આત્માઓ વિતરાગ થયા, જે વિતરાગો થયા ને, એ બધાએ પહેલા કષાય રસને મંદ કર્યો છે, રાગ રસને મંદ કર્યો છે, પછી રાગને તોડ્યો છે. સીધો રાગ કોઈનો જાય નહીં, રાગ રસ ગયા પછી રાગ તૂટે, આ એનો નિયમ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ આ છે. એટલે રાગ મારે કરવો નથી, રાગ મારે કરવો નથી એમ નહીં ચાલે. અમે અંદર ગળ પણ ખાવાનો રસ એમને પીડ્યો છે. અભિપ્રાયમાં એવી વસ્તુ મીઠી છે ને સારી છે, એનો રાગ કદી જાય નહીં. આજે એને વિકલ્પ આવતો નથી. એમ કે અમને હવે વિકલ્પ જ નથી આવતો, 25-25 વર્ષ થઈ ગયા ને મીઠાઈ નહીં ખાધા ને, એટલે હવે વિકલ્પ આવતો નથી. એવા એક ભાઈ હતા, બીડી પીતા હતા, છોડી દીધી એને 25 વર્ષથી. મને કે હવે વિચાર જ નથી આવતો બીડી પીવાનો, બોલો ત્યાગ કર્યો તો ફાયદો થયો કે નહીં. આજે નથી પીતા પણ ક્યારે પીવાનું શરૂ થશે એનું ઠેકાણું નહીં. કેમ કે યથાર્થ પ્રકારે એ ત્યાગને પરિણામ છૂટ્યા નથી. પહેલા રસ છૂટે છે કોઈ પણ પરિણામમાં. જે પ્રકારની પરિણામની જાતિ છે એ પરિણામની શક્તિ એ પ્રકારના રસમાં રહેલી છે. ફરીથી જે પ્રકારના પરિણામ, પરિણામની ત્રણ જાતિ, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ ભાવ. શુભ પરિણામમાં તીવ્ર રસ હોય તો આખી શક્તિ ત્યાં છે એ પરિણામની, અશુભમાં તીવ્ર રસ હોય તો એ પરિણામની શક્તિ એ રસમાં છે, અને શુદ્ધ પરિણામમાં રસ હોય, આત્મરસ હોય, તો એની આખી પરિણામની શક્તિ ત્યાં રહેલી છે. એટલે રસ છે એ પરિણામ શક્તિ છે. બીજી ભાષામાં કહીએ તો રસ છે એ પરિણામ શક્તિ છે. શક્તિને તોડ્યા વિના, ઉલટી શક્તિને તોડ્યા વિના સુલટી શક્તિ કેવી રીતે પ્રવર્તે કે ન પ્રવર્તી શકે, એ કૃપાળુ દેવે એ શબ્દનો પ્રયોગ કર્યો. કષાયની મંદતા શબ્દ નથી પ્રયોગ કર્યો, કષાયને ઉપશમ પણ લીધું છે એમને. આત્મસિદ્ધિની બીજી ગાથાઓમાં પણ એ જ વાત લીધી છે. એ આત્માર્થીનું વર્ણન કર્યું છે, ત્યાં પણ કષાયની ઉપશાંતતા એમ કરીને વાત લીધી છે. બીજા ભાવોની સાથે સાથે ઉપશાંતતા લીધી છે, મંદતા નથી લીધી. મંદતાને ઉપશાંતતામાં ફરક શું છે? આ ફરક બહુ મોટો છે અને એ સમજવા જેવો ફરક છે. હા, શુદ્ધ ભાવથી અશુદ્ધ ભાવની શક્તિ તૂટે છે, વિરુદ્ધ રસ છે એટલે. પણ એની પ્રક્રિયાની યોજના છે આખી. શુદ્ધ ભાવમાં આવવા માટેનો જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એની યોજના છે. યોજના છે એટલે વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે એમ કહેવું છે. કોઈ પણ કામ એ કામની કાર્ય પદ્ધતિથી કરવામાં આવે તો બરાબર થાય. નાનામાં નાનું કામ હોય કે મોટામાં મોટું કામ હોય, અને જો પદ્ધતિ છોડીને કામ કરવામાં આવે તો કામ બગડે અને પરિશ્રમ નકામો જાય. એટલે કામ કરવું છે એમ એ મોટો સવાલ છે, એના કરતાં પણ મોટો સવાલ કામ કઈ પદ્ધતિથી કરવું છે એનો છે. એટલા માટે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પંથ એટલે રીત, કાર્ય પદ્ધતિ, ઉપાય, માર્ગ, રસ્તો, એને પંથ કહે છે. તો એક જ પ્રકાર છે. આખા વિશ્વમાં ત્રણે કાળે, ત્રણ કાળ અને ત્રણ લોકમાં આત્મકલ્યાણ, પરમાર્થ એટલે આત્મકલ્યાણનો એક જ પ્રકારે ઉપાય છે. એ એક પ્રકાર છોડતા પોતાની મતિ કલ્પનાથી, મતિ વિપર્યાસથી ભિન્ન ભિન્ન કલ્પના વડે ભિન્ન ભિન્ન ઉપાયમાં પ્રવર્તે છે એ ભગવાનના જીન મતથી બહાર છે. એટલે એને અન્ય મત અથવા એને અજૈન કહેવામાં આવે છે. જૈનમાં જૈનમાં હોય તો પણ અજૈન કહેવામાં આવે છે, કેમ કે ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું. અજૈન એટલે ગ્રહિત મિથ્યાત્વ. એટલે આ બહુ જ મહત્વપૂર્ણ વિષય છે. જે મોક્ષનો માર્ગ છે ત્રણેય કાળે એક છે, એક જ પ્રકારે છે, એ બાર અંગનું રહસ્ય છે. શું છે એ? બાર અંગનું રહસ્ય છે. ગણધર દેવે બાર અંગની જે રચના કરી અંતર્મુહૂર્તમાં, એનું રહસ્ય એમણે આ એક જગ્યાએ રાખ્યું છે. એ નહીં સમજાવવાથી આ બધા ગચ્છ મતના અને અન્ય મતોના ફાટા પડ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી પહેલા તીર્થંકર થયા આ 24મા. કેટલા વર્ષ થયા? 1 કોડાકોડી વર્ષ ઉપરાંત 2500 ને ભગવાન મહાવીર સ્વામીને 2526-23 વર્ષ થયા. 2523મા વર્ષ ચાલે છે. 1 કોડાકોડી સાગર ઉપરાંત પંચમારાના 2523 વર્ષ થયા. એ કોડાકોડી સાગર પહેલા પ્રથમ તીર્થંકર નો ઉદય થયો, ઋષભદેવ ભગવાન. એ પહેલા અહીંયા યુગલિયાના ક્ષેત્રો હતા, ધર્મ પણ નહીં ને કર્મ પણ નહીં. અમુક પુણ્યવંત આત્માઓ મનુષ્ય થાય અને ભોગ ઉપભોગમાં જીવન પૂરું કરીને ચાલ્યા જાય. ન અધોગતિમાં જાય, ન ઉર્ધ્વગતિમાં જાય, એવા પ્રકારના એના પરિણામ હોય. પછી ઋષભદેવ ભગવાન આ ક્ષેત્રમાં આવ્યા પછી આવ્યા છે સર્વાર સિદ્ધિના દેવલોકમાંથી, ઉપરના સૌથી ઉપરનું વિમાન છે સર્વાર સિદ્ધિ, ત્યાંથી પધાર્યા છે. અને એમણે જ્ઞાન સહિત આવે છે, તો સમ્યક જ્ઞાન સહિત આવે છે માતાના ગર્ભમાં, સાધના કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી એમને દિવ્ય ધ્વનિ સમવસરણની અંદર પ્રગટ થાય છે, ત્યારે મોક્ષ માર્ગ શરૂ થાય છે. જે મનુષ્યો તિર્યંચો અને દેવો ભગવાનની વાણી સાંભળવા આવ્યા છે એ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે એટલે એક માર્ગની દિશા ખુલી મોક્ષે જવાની. હારે હારે કેટલાક અપાત્ર જીવો હોય છે એ જ સભાની અંદર તે થાય છે, મતિ વિપર્યાસ છે લઈને બેઠા છે. 363 અન્ય મતની ઉત્પત્તિ થઈ છે એમ. એક કોડાકોડી સાગરથી જૈન ધર્મની સામે બીજા ધર્મો પણ આ મનુષ્ય ક્ષેત્રમાં ચાલુ થઈ ગયેલા છે. ક્યાંથી થયા કે સમજણ ફેરથી થયા. વાણી તો વાણી હતી, વાત તો વાત જે હતી તે હતી, પણ કોઈને કાંઈ સમજાય ને કોઈને કાંઈ સમજાય. નિમિત્તે તેનું તે છે, પરિણમન ઉપાદાન અનુસાર થયો. એ રીતે અન્ય મતમાં ન આવી જવાય એ કાળજી અહીંયા રાખવાની છે. એટલા માટે સાચી સમજણ કરવા સત્સંગ અને સ્વાધ્યાય છે. એ વગર કાંઈ કરવા જાય તો ઉલટું થયા વિના રે નહીં, કાં શુષ્ક જ્ઞાની થાય કાં ક્રિયા જડ થઈ જાય. આત્માની રૂચિવાળા જીવને કષાયની ઉપશાંતતા અને માત્ર મોક્ષ અભિલાષ, એ બે લક્ષણ બતાવ્યા. કષાય રસમંદ હોય એનો, અને એને પૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય, અભિલાષા હોય કે મારે હવે પૂર્ણ શુદ્ધ થવું છે, એ સિવાય મારું બીજું કર્તવ્ય નથી. માત્ર મોક્ષની અભિલાષા રહે છે, માત્ર એટલે બીજું નહીં, માત્ર એટલે બીજું નહીં, પણ ઘરની ને દુકાનની જવાબદારી તો ખરી કે નહીં, એ જવાબદારી મૂકી દેવાની. મોક્ષાભિલાષીને એક જ જવાબદારી છે અને બીજી જવાબદારી નથી. છેલ્લો, બધા આનંદ ભવ શરીર ખાતર બહારની સગવડતા ખાતર ગયા, પણ તારા ભવ બ્રહ્મનો છૂટલો. આત્માને માટે હવે એક ભવ તો એવો ગાળ કે જેથી તારા બધા ભવનો અભાવ થઈ જાય. હા, ઉપરની લીટી છેલ્લી નહીં, પહેલી લીટી. ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી, એટલે એ તારી જવાબદારી નથી. સંસારના કાર્યોની જવાબદારી ઉપર ભાર દેવામાં આવે છે. નિશાળમાં કોલેજમાં મોડા ન પહોંચાય, હમણાં જ આપણે ચર્ચા છે, નહીતર અંદર દાખલ થવા ન દે. ફી આપવા છતાંય પાછું એમ કે મફત નથી કે કંઈ જતો, ફી પહેલાં ભરે લઈ લે છે, તોય તે એના નિયમ પ્રમાણે આવવાનું. અહીંયા સ્વાધ્યાયમાં ચાલે, ગમે ત્યારે ડોલતા ડોલતા આવી જઈએ. અહીંયા કાંઈ કહેતા નથી કોઈ કે ભાઈ મોડા આવશો તો તમને દરવાજો બંધ થઈ જશે. જવાબદારી ક્યાં રહી? આત્મકલ્યાણ કરવું તે આત્માની પહેલી જવાબદારી છે. પહેલા પોતે આત્મા છે, પછી ઘરમાં જન્મ છે. કે જન્મ પછી આત્મા થયો, કે આત્મા તો હતો પછી જન્મ થયો છે. તો પહેલા તો એની પહેલી જવાબદારી કે પછી થયો એની પહેલી જવાબદારી, આ ઊંધું કેવું લે છે માણસો. પણ સમય પહેલા ઉપસ્થિત થવું એવી જવાબદારી હોય છે. એટલા માટે કે એ વિનય છે, એ વિનય છે. તમારા ઘરે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય તો તમે ગાપચી મારીને 15 મિનિટ મોડા આવો ખરા? કે બહુ મહત્વનું કામ હતું ને, હોસ્પિટલમાં ફલાને ફલાને આમ જરાક જવું પડે એવું હતું, મોડું થઈ ગયું. ટોપ પ્રાયોરિટીમાં એમનું સ્વાગત કરવા હાજર રહેવું પડે. પચબીએલ કાસ્ટનો માણસ હોય દિલ્હીની ગાદી ઉપર, ઢેઠ ભંગે ત્યારે તો ગમે મિનિસ્ટર છે, એને પહેલો ચાન્સ આપવામાં આવે છે મિનિસ્ટર થવામાં. અને આપણને ખબર નથી કે આ ફલાણા ગોડા ફલાણા ને કેવા હશે નાતે જાતે, આપણને કાંઈ ખબર નથી. નામ બીજા વિચિત્ર છે, અત્યારે કાંઈ સમજાતું નથી. પાસ વાન ને ફલાણું નીકળું આપણને કાંઈ સમજણ પડે એવું નથી એની અંદર. પણ એ પધારે ત્યારે સાહેબ 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 કરીને પહેલાં હાજર રહેવું પડે. અને અહીંયા પર્યાયમાં પરમાત્મા પધારે એની વાત છે, ત્રણ લોકનો નાથ, હે, કે જેની પાસે ઓલા બધા દિનહીન પ્રાણીઓ છે. કેવા દિનહીન પ્રાણીઓ છે જગતના, ક્યાંય જશે દુર્ગતિમાં. કેમ કે એ લોકોને લાયસન્સ ઉપર સહી કરવી પડે છે, કે સ્લોટર હાઉસનું લાયસન્સ ઇસ્યુડ, તમે હવે કતલખાનું ચલાવી શકો છો. કતલખાનું ચલાવનારને પાપ પછી લાગે છે, લાયસન્સ ઇસ્યુ કરનારને પાપ પહેલું લાગે છે. એને હાથમી નારકી પહેલાં બંધાઈ જાય છે, ઓલાને પછી બંધાશે. સીધી હાથમી નારકી જંકશન સિવાય ત્યાં રસ્તામાં ગાડી ઊભી ન રહી, નોન સ્ટોપ. આ રાજ કરવામાં આવા બધી તકલીફ છે. અનુમોદના થઈ ગઈ ને, અનુમોદના નામ આપે લાયસન્સિંગ ઓથોરિટી, કે નરકે જવાની ઓથોરિટી એમ છે. એવી બધી પરિસ્થિતિ છે, ત્યાં બધું સમયસર કરવું પડે જીવને. કેમ કે જવાબદારી છે ત્યાં. અહીંયા આત્માને અધોગતિએ જતો રોકવાની જવાબદારી કા નહીં? એ શાસ્ત્રનો અભિનય છે. જે જેના વચનો છે એવા જ્ઞાનીઓનો પણ અભિનય છે. અને વિનય વિના વિદ્યા સંપન્ન થતી નથી. વિદ્યા અધ્યાત્મ વિદ્યા છે. વિદ્યા લેવી હોય ને વિનય ન હોય એને કદી અધ્યાત્મ વિદ્યા ચડે નહીં. એટલે સ્વાધ્યાયમાં આવનાર 100 જણામાંથી 99 મોડા વહેલા ટાઈમ સમયસર આવે ને એક મોડો આવે એ ન ચાલવું જોઈએ. એવી પોતાની તૈયારી હોવી જોઈએ. એમ છે કે જે દોષની ક્રિયા છે બારી બાહ્ય ક્રિયા, એ બધાને દેખાય છે કાણે આ દોષ કર્યો. પણ અનુમોદના કરવા વાળાને અભિપ્રાય સહિતનો દોષ છે એટલે વધારે દોષ લાગે છે. દોષ કરનારને સંભવ છે કે અભિપ્રાય વિરુદ્ધ દોષ થતો હોય, એનો અણગમો પણ હોય પણ થઈ જાય. પણ અનુમોદના વાળાને એવો પ્રકાર બનતો નથી, એનો અભિપ્રાય પહેલો ઊભો થાય છે ને પછી અનુમોદના કરે છે. એટલે કરવું, કરાવવું ને અનુમોદવું એ ત્રણેયનું ફળ એક છે, પણ અનુમોદનમાં વિશેષ દોષ છે. દોષને સૂક્ષ્મપણે વિચારવામાં આવે તો પછી સવળો કે અવળો બંનેમાં કાયદો એક જ છે. માટે ધર્મની અનુમોદના કરવામાં આવે છે, ધર્માત્માની અનુમોદના કરવામાં આવે છે, ધર્મ કરતા હોય તેની અનુમોદના કરવામાં આવે છે. કેમ કે એમાં અભિપ્રાય પહેલા છે, પોતાનો અભિપ્રાય એની અંદર આગળ છે. અભિપ્રાયનું મૂલ્ય વધારે છે પરિણામ કરતા, પરિણામ પાછળના અભિપ્રાયનો રોલ મોટો છે ફળ આવવામાં. શું કહે છે કે માત્ર મોક્ષની અભિલાષા રહે છે એમાં સંસારની, સંસારને કરવો, સંસારને ભોગવવો એ અભિપ્રાય ખલાસ છે. માત્ર શબ્દની અંદર અભિપ્રાયની સૂચના છે. શું છે? અભિપ્રાયની સૂચના છે. માત્ર મોક્ષ અભિલાષ, મોક્ષ અભિલાષ એવો શબ્દ ન વાપર્યો. બહુ સમર્થ પુરુષ છે, બે શબ્દમાં તો કેટલું હમાડી દે છે. મોક્ષ અભિલાષ ન લખ્યું, માત્ર મોક્ષ અભિલાષ. માત્ર કહીને શું કર્યું? શું કહ્યું માત્રમાં? કે આખા સંસારને ઉડાડ્યો, અભિપ્રાયમાંથી આખા સંસારનો ત્યાગ કરાવ્યો. અને પહેલો ત્યાગ અભિપ્રાયમાં થાય છે. પહેલો ત્યાગ અભિપ્રાયમાં થાય છે, એ અધ્યાસના ત્યાગ સહિત ત્યાગ છે. એટલે કૃપાળુદેવે ત્યાગની પરિભાષા કરી, ત્યાગની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે અધ્યાસના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે. શું કહ્યું? અધ્યાસના ત્યાગને, એટલે વિપરીત અભિપ્રાયના ત્યાગને જિનેન્દ્ર પરમાત્મા ત્યાગ કહે છે. ત્યાગની શરૂઆત અહીંથી થાય છે. અહીંથી ત્યાગનો પાયો મંડાય છે. એ પાયા વગરનો ત્યાગ એ સાચો ત્યાગ નથી. પાયા વગર વગરનું મકાન ગમે ત્યારે તૂટી પડશે. પાયા વગરનું મકાન રેતીના ઢગલા ઉપર ચણેલું મકાન છે. કેવું છે? રેતીનો ઢગલો ગમે ત્યારે ખસી જાય. એ માત્ર મોક્ષ અભિલાષમાં એ વાત છે. આત્માર્થીને ન શોભે તેવા કશાયો તેને હોતા નથી. આત્માર્થીને જે તીવ્ર રસવાળા કશાયો હોય છે એ કશાય આત્માર્થીને હોતા નથી. આત્મકલ્યાણ જેનું એકમાત્ર પ્રયોજન છે તે આત્માર્થી છે. દહીંમાં ને દૂધમાં બેમાં પગ રાખવાની વાત નથી. એ તો સંસારની જવાબદારી પણ નિભાવીએ અને આત્માની જવાબદારી પણ નિભાવીએ, એ બનવાનું નથી. અને સંસારના કાર્યો પ્રારબ્ધ અનુસાર થાય છે, તારી જવાબદારીની ઈચ્છા કે ભાન પ્રમાણે થવાના નથી. બહુ ચતુર માણસો નિષ્ફળ નથી જતા સંસારમાં. જે સફળ થયા હોય તેના તેજ, જ્યારે સફળ થયા ત્યારે લોકો એમ કે ભાઈ હોશિયારો, હોશિયાર એટલે કહેવું પડે. આ તો પછી ક્યાં વૈગી હોશિયારી, નિષ્ફળતા આવી ત્યારે. એ બધું પ્રારબ્ધ અનુસાર છે. તારી શક્તિને સમયની તને કિંમત હોય તો આત્મકલ્યાણની દિશામાં એનો ખર્ચો કરજે. આખરમાં જીવને કમાવું શું છે એ પૂછવાની જરૂર છે. લ્યો, ઠીક, નિરાંતે ચર્ચા કરવા જેવી ને વિચારવા જેવી વાત આ છે કે આખરમાં જીવને શું કમાવવું છે, પૈસા કમાવા છે કે સુખ શાંતિ કમાવી છે? કે હિન્દુસ્તાન તો ગરીબ દેશમાં ગણતરી છે વિશ્વના દેશોમાં, પુઅર કન્ટ્રીમાં ગણાય છે, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે બધા, યુરોપિયન કન્ટ્રીઝ ને સ્ટેટ્સ ને આ બધા અમેરિકાને એ બધા ધનાઢ્ય દેશો ગણાય છે. ત્યાં ગરીબમાં ગરીબ માણસ પાસે પણ મોટર હોય છે ને બધી જાતની સગવડો હોય છે. એને પૂછો કે તમે કેટલા સુખી છો, કે એ લોકો સુખી નથી એ સાબિત કરવાની જરૂરત રહી નથી. ત્યાંના માનસિક રોગના આંકડાઓ એમ બોલે છે, સ્ટેટિસ્ટિક્સ, વધારેમાં વધારે ગાંડા માણસોની સંખ્યા ત્યાં છે, વધારામાં વધારે હાર્ટ ડિઝીઝ વાળાની સંખ્યા ત્યાં છે. બાયપાસ કરાવનારા 10-10 હજાર માણસો હોસ્પિટલની અંદર હોય છે. હિન્દુસ્તાનમાં કોઈ હોસ્પિટલ નથી જ્યાં 10 હજાર માણસોનો બાયપાસ કરવાનો. આ એક અમેરિકન બુક વાંચી હતી, આર્ટરી બ્લોકેજ આવ્યો ને ત્યારે એક બુક વાંચી હતી, કે એક માણસે એને કંઈક પ્રયોગ કરવો હતો તો દર્દી માં ગયા, ત્યારે એને 10 હજાર દર્દી હતા ત્યાં બાયપાસ કરાવવાના હોસ્પિટલ. એટલા મોટા હાર્ટ ડિઝીઝ થાય છે. માનસિક રોગને કારણે ઉત્પન્ન થતા શારીરિક રોગની સંખ્યા પણ ત્યાં બહુ મોટી છે, અને હિપ્પી લોકો પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે, હિન્દુસ્તાનમાં નથી થતા. એ બધા સંપત્તિ આવ્યા પછી માનસિક સંતુલન ખોઈ બેઠેલા માણસો હોય છે. શું કમાવું છે આ સવાલ છે. જે બહારની કમાણી પૈસા વગેરેની છે એ પ્રારબ્ધાધીન છે, અક્કલ હોશિયારીને આધીન નથી. હવે તારે જો ખરેખર બુદ્ધિનો સદુપયોગ કરવો હોય તો આત્મકલ્યાણમાં કર, આત્મશાંતિની કમાણી થશે, અને એટલી અનહદ આત્મશાંતિ ઉત્પન્ન થશે કે સાદી અનંતકાળ સુધી એ શાંતિને છોડીને તું કદી અશાંતિમાં આવીશ નહીં. આવડી મોટી કમાણી કરવી છે તો એ પહેલા કરવી કે બીજી પહેલી ઓલી અશાંતિની કમાણી પહેલા કરવી? ઓલી તો અશાંતિની કમાણી છે ને આ શાંતિની કમાણી છે, તારે કઈ કરવી છે? ઉઘાડ નાય ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું તે પ્રવૃત્તિ બાળ તું, એમ કરીને કીધું કે નહીં બાળવાનું કીધું, અશાંતિની પ્રવૃત્તિને બાળ. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળતો. આત્મકલ્યાણ માટે નિવૃત્તિ લે અને સંસાર વધારવાની પ્રવૃત્તિને દિવાળી મૂકી, કામ તારો સંસાર બાળી નાખે એમ કે છે. આમાં કોઈ બીવા જેવું નથી કે મારા ઘરવાળા આમ થઈ જશે તો, એવું કઈ બીવા જેવું નથી. જેનું હોનાર સારું હોય, મહાભાગ્યશાળી હોય એને આ રસ્તો મળે એવું છે, ગમે એને મળે એવું નથી ને, બહુ અલ્પ જીવોને મળે છે, બધાને નથી મળતો. આ એટલે તીવ્ર કષાય રસ વાળા પરિણામ આત્માર્થીને ન હોય, એ આત્માર્થીની ભૂમિકાની મર્યાદા છે, એ આત્માર્થીની ભૂમિકાની તીવ્ર રસવાળા ન હોય. સંસારના કાર્યો અને સંસારના પરિણામો હોય પણ તીવ્ર રસવાળા ન હોય, ચીકણા ન હોય, ચિકાશ મૂકી દેવી જોઈએ. અને ચિકાશ શું કરવા, કયું મોટું નુકસાન ગયું છે કે તું એ વાત મૂકી શકતો નથી એમ કે છે. અનંતવાર બધું થઈ ચૂક્યું, હીણામાં હીણા સંયોગ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયોગ અનંતવાર થઈ ચૂક્યો. અત્યારે તો બધું સાધારણ વાત છે, આવે છે ને જાય છે, એ બધું સાધારણ વાત છે, એમાં આખા આત્માને ડૂબાડી દેવા જેવો નથી. એની કિંમત ઉડાડી દેવી, જો એની કિંમત નહીં ઉડાડવામાં આવે તો તું ડૂબી જઈશ. કાં ઉડાડ ને કાં ડૂબાડ, બેમાંથી એક કર. આત્માને ડૂબાડવા જેવો નથી. ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ, બીજું પદ એ છે. ભવે ખેદ એટલે પરિભ્રમણની ચિંતા અને વેદના, એનું નામ ભવનો ખેદ. આ આત્માને અનંતકાળથી ભવરોગ લાગુ પડેલો છે, જે કેન્સર કરતા પણ અનંત ગુણો ખરાબ ને ભયંકર છે, એવો જે ભવભ્રમણનો રોગ છે એની ચિંતા થવી જરૂરી છે. અને તારા આત્માને અધોગતિના દુઃખોથી બચાવવાની અંતરદયા હોવી પણ જરૂરી છે. એ આત્માની દયા તે અંતરદયા છે. જેને પોતાના આત્માના જન્મ મરણના દુઃખોથી છોડાવવાની દયા નથી, તે બીજા આત્માની દયા કેમ પાડી શકે? જે પોતે અનાથ હોય તે બીજાનો સનાથ કેમ થાય? જે પોતે દરિદ્રી ભીખ માંગતો હોય એ દાન કેવી રીતે આપે? એ અશક્ય છે. જેને પોતાની દયા નથી આવી, અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની દયા, પોતાના આત્માની દયા જેને નથી, તે તત્વજ્ઞાન પામવાનો અધિકારી નથી. એટલે ભવે ખેદ પહેલા આવે, પછી તત્વજ્ઞાન પામવાનો અધિકારી થાય. અને જેને એવો ખેદ છે તે તત્વ પામવાનો અધિકારી છે. આ કૃપાળુદેવે વાક્ય લખ્યું છે 198માં પત્રમાં. એટલે ભવે ખેદ બધે નાખ્યું છે. 86મો પત્ર ને 195માં પત્રની વાત આત્મસિદ્ધિમાં નાખી છે. 142 ગાથામાં કેટલાય પત્રોનો સત્વ અંદર મૂકી દીધું છે, કાવ્યમાં મૂકી દીધું છે, સૂત્રબદ્ધ કર્યું છે. એને શું કાવ્ય છે? સૂત્ર જેવું છે. લાંબી વાતને ટૂંકામાં કહેવું, એનું નામ સૂત્ર. એ પરિભ્રમણની વેદના ને ચિંતનાનો વિષય એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નાખ્યો છે. કે જ્યાં ભવ પર ખેદ હોય અને પોતાના આત્માની અંતરદયા હોય એને સ્વદયા કહે છે. દયા બે પ્રકારની, સ્વદયા અને પરદયા. પરદયાના ભાવો સ્વદયામાંથી ઉત્પન્ન થયેલા છે. ક્યાંથી એવું પરદયા ઉત્પન્ન ક્યાંથી થઈ? જગતમાં લોકો પરદયાને સમજે છે ને સ્વદયાને નથી સમજતા. પણ એ પરદયા આવી ક્યાંથી? કે સ્વદયા હતી એમાંથી આવી છે. પછી ઓલું સ્વદયા વાળી વાત ભૂલાઈ ગઈ કાળે કરીને, રૂઢિગતપણે પરદયા રૂઢિગતપણે રહી ગઈ. પણ સાચું પુણ્ય સ્વદયામાં છે. લોકો સાચા પુણ્યને પણ સમજી શકતા નથી. 213 પત્રમાં એ વાત કરે છે. રૂઢિગતપણે સમજે છે પુણ્યને પરદયામાં. અને ત્યાં આત્માર્થનો નિવાસ છે, ત્યાં આત્મકલ્યાણનો પ્રયોજન ત્યાં વાસ કરે છે. ક્યાં? જ્યાં ભવે ખેદ અને સ્વદયા હોય ત્યાં આત્મકલ્યાણના પ્રયોજનનો નિવાસ છે. જે આત્મ જેને આત્મકલ્યાણનું પ્રયોજન નથી એને ધર્મનું સાધન સંસાર વધવા અર્થે થાય છે. કેમ કે બે જ પ્રયોજન છે, એક સંસાર અને એક મોક્ષ. મોક્ષનું પ્રયોજન નથી અને સંસારનું પ્રયોજન અનાદિથી વગર કીધે ચાલુ ચાલુ ને ચાલુ છે. આત્માર્થીનું હૃદય એવું હોય છે કે શુદ્ધાત્મા કેમ પ્રગટે, આ રીતે આત્માર્થીનું વર્ણન આ સમાધાનમાં બહુ સારી રીતે આવ્યું છે. બીજી પણ કેટલીક મહત્વની વાતો અહીંયા કરી છે. આવતીકાલના સમય Thank you.